મનની ઇતની શુદ્ધિ અને બીજો અતિન્દ્રિય તત્વનો યથાર્થ નિર્ણય. આ નિર્ણય કરવો કઠિન છે, કારણ કે આજના વિજ્ઞાનમાં વિજ્ઞાનના સાધનો તથા આપણા જે જ્ઞાનના સાધનો શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે કામ આપી શકતા નથી. આપણા તમામ સાધનો તે અતિન્દ્રિય તત્વને જાણવા નિષ્ફળ થાય છે, છતાં નિર્ણય કર્યા વગર ચાલે તેમ નથી. તે તત્વને જાણવું અત્યંત અનિવાર્ય છે. આધ્યાત્મિક જગતમાં સૌથી મોટી મુશ્કેલી જો કોઈ પણ હોય તો તે જ્ઞાની પુરુષો. જેની વાત કરે છે તે તત્વ સ્થૂળ સાધનો દ્વારા પકડી શકાતું નથી. તો સાધક માટે એ છે કે જેમણે પોતાના જીવનમાં સ્વાનુભવ કર્યો છે, પ્રતીતિ કરી છે, જેમણે જાણ્યું છે, અનુભવ્યું છે, તેમના શબ્દો વચનો તેને ચિંતન માટે ઉપયોગી થઈ પડે છે. આ શાસ્ત્ર વિશેષ જીવ કરવા નિર્બળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યું સાંભળો. ચિંતન માટે અહીં શાસ્ત્રની જરૂર છે. શાસ્ત્રમાં શબ્દો જ છે, પણ સામાન્ય માણસના શબ્દો નથી. જેમણે પોતાના જીવનમાં પ્રગટપણે અતિન્દ્રિય તત્વનો અનુભવ કર્યો છે અને તે અનુભવ શબ્દોમાં વ્યક્ત કર્યો છે અને તેની જે રચના થઈ છે તે શાસ્ત્ર છે. શાસ્ત્રો શબ્દોની રમત નથી, શબ્દોનો ખેલ નથી, પણ અનુભવનું આસ્વાદ છે. અતિન્દ્રિય તત્વનો અનુભવ જેમણે કર્યો છે એમના શબ્દો સાધક પોતાના આત્મતત્વના નિર્ણયમાં વાપરી શકે અને ઉપયોગી બનાવી શકે. આપણને આ પ્રક્રિયા અઘરી લાગે છે, પરંતુ અતિન્દ્રિય સૃષ્ટિમાં આપણે પ્રવેશ કરવો છે, તેથી પ્રક્રિયામાં ઢળવું પડશે.
ગાથા 51 થી આપણે ઇન્દ્રિયો અને મનની સ્થૂળ ભૂમિકા પરથી વધુ ઊંડાણમાં જઈએ છીએ અને યથાર્થપણે જે આત્મતત્વ છે તે નિશ્ચય સૃષ્ટિમાં આપણે પ્રવેશ કરવો છે. એ માટે આપણે પુરુષાર્થનો પ્રારંભ કરીએ છીએ. દરેક વ્યક્તિએ પોતે નિશ્ચય કરવાનો છે. કોઈનો નિશ્ચય તમારા કામમાં નહીં આવે. જો બીજાનો નિશ્ચય આપણે કામમાં આવે તો કાર્ય ઘણું સુગમ થઈ જાય. આ ધરતી ઉપર અનંત જ્ઞાની પુરુષોએ નિશ્ચય કર્યો છે. આપણે એટલું કહી શકીએ કે તમે જે કહો છો તે અમને માન્ય છે, પરંતુ એટલા માત્રથી વસ્તુની પ્રતીતિ થતી નથી. પરંતુ એક અપવાદ એવો પણ છે કે સર્વ તીર્થંકર ભગવંતો જીનેશ્વર ભગવંતોએ પોતાના શબ્દોમાં અનુભવ પ્રગટ કર્યો છે. તેમના વચનો ખોટા નથી, મિથ્યા નથી, જૂઠા નથી, અધૂરા કે અપૂર્ણ નથી, ખંડિત નથી, તેમજ અન્યથા નથી, પણ સાચા છે. આવો સ્વીકાર જે બુદ્ધિ કરે છે તેને વ્યવહાર સમ્યક્ત કહેવામાં આવે છે. આ એક પ્રાથમિક અવસ્થા છે. શિષ્ય પોતાની મૂંઝવણ સદગુરુ પાસે પ્રગટ કરે છે, જે આપણે જોઈ ગયા છીએ. છતાં તેની સંક્ષેપમાં ફરી જોઈ લઈ શિષ્યને એમ કહેવું છે કે તમે જે આત્માની વાત કરો છો એ દ્રષ્ટિમાં આવતો નથી, જોવામાં આવતો નથી, એનું કોઈ રૂપ જણાતું નથી, બીજી કોઈ રીતે આત્માનો અનુભવ થતો નથી. આ જોતા અમારું મન એવું માનવા તૈયાર થાય છે કે આત્મા નથી. આ મૂંઝવણ શિષ્યની છે. અતિન્દ્રિય સૃષ્ટિમાં ઇન્દ્રિયો મદદગાર થઈ ન શકે, છતાં એ જે દલીલ કરે છે એ ઇન્દ્રિયના પક્ષથી જ કરે છે. શરીર જ આત્મા છે, શરીર અને આત્મા બંને જુદા છે તેમ માની લેવાની જરૂર નથી. અથવા ઇન્દ્રિયો જ આત્મા છે, અથવા પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ્ય જ આત્મા છે. આ ત્રણેયનો આપણે અનુભવ થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ માટે જીવીએ છીએ. જે દિવસે શ્વાસ લેવાનું બંધ થઈ જશે એ દિવસે આપણને મૃત જાહેર કરવામાં આવશે. તો એવું હોઈ શકે કે શરીર તે જ આત્મા, અથવા ઇન્દ્રિય અથવા પ્રાણ તે આત્મા. અમને એમ લાગે છે કે બધાથી આત્મા જુદો છે એ માનવું અમને જરૂરી લાગતું નથી, કારણ કે કોઈ જુદું ચિહ્ન આત્માનું કોઈ જુદું ચિહ્ન નથી, જુદું એંજાણ નથી.
વળી જો આત્મા હોય તો જણાય નહીં તે કેમ? ગુરુદેવ તમે કહો છો તેમ આત્મા જો હોય તો કેમ જણાય નહીં? આખા જગતમાં આત્મા 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 એમ વાત થાય છે. જગતના જીવો આત્માની ખોજ કરે છે, તો આત્મા હોય તો જણાય કે દેખાય કેમ નહીં? નજરમાં કે અનુભવમાં આવે કેમ નહીં? તે પ્રત્યક્ષ કેમ થાય નહીં? કારણ જગતમાં જે જાત જાતના પદાર્થો છે તેનું અસ્તિત્વ છે. જેનું બંધારણ છે તેની જેની રચના છે, જેનામાં વજન કદ આકાર છે, અને જે પદાર્થો ધરતી ઉપર છે તે આપણને દેખાય છે અને દેખાય છે માટે તેમને સ્વીકારવામાં મુશ્કેલી પડતી નથી. તમે જે આત્માની વાત કરો છો તે દેખાતો નથી, પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી, માટે આત્મા નથી આવું અમને લાગે છે. શિષ્યના આ નિર્ણય પાછળ તેનો અનુભવ છે, સમજ છે, તેને પણ બુદ્ધિ છે, તેનું પણ ગ્રહણ ચિંતન છે, આત્મા નથી. આટલું જો નક્કી થઈ જાય તો આપણને મોટી નિરાશ થાય. કેમ ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, ભક્તિ કરવી, સદગુરુ શોધવા, એમના ચરણોમાં જવું, પ્રત્યક્ષ ગુરુદેવ છે કે નહીં, છે તો ક્યાં છે, કેવા હોવા જોઈએ, નથી તો કેમ નથી, ક્યારે મળશે, કેવા સ્વરૂપમાં હશે, આ બધી પંચાયતમાંથી આપણે છુટકારો થઈ જાય. રોજ સવારે 4 વાગે ઉઠ્યો, કડકડતી ઠંડીમાં આસનવાળી બેસો, આટલા બધા નિયમો, વ્રતો, પ્રતિજ્ઞાઓ, આટલી બધી પ્રચંડ સાધનાઓ, આ બધું કરવું પડે છે. આત્મા છે એમ માનીએ તો કરવું પડે, ને આત્મા જ નથી એમ માનીએ તો બહુ નિરાશ થઈ જાય.
ભગવાન મહાવીર કહેતા હતા કે જગતમાં આત્માનો ઇનકાર કરનારા એવા અનાત્મવાદીઓ, એટલે ભૌતિકવાદીઓ કહે છે કે શરીર છે પણ તેનાથી વિશેષ કંઈ નથી. માટે આ કામભોગના સાધનો આપણા હાથમાં આવ્યા છે, આપણને મળ્યા છે, એ કામભોગના સાધનોમાં સુખ છે, એ ભોગવવા જેવા છે, તેનો સ્વાદ કરવા જેવો છે. જીવ સ્વાદ લેવા માટે છે, આ રૂપ જોવા માટે છે, કાન સંગીત સાંભળવા માટે છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવા માટે છે. આટલી બધી વિરાટ દુનિયા અને આટલા બધા વિરાટ સાધનો જે આપણને પ્રાપ્ત થયા છે તેને ભોગવી લો. કાલની કોને ખબર છે, આપણને આનંદ થાય અને ગમે તેવી આપણા પક્ષની વાત છે, ગમે તેવી આપણા પક્ષની વાત છે. એક બીજી વાત પણ રજૂ કરીએ કે આ બધા લોકો કહે છે કે સ્વર્ગ છે, નરક છે, મૃત્યુલોક છે, પાતાળલોક છે. મરણ પામી લોકો જુદી જુદી ગતિઓમાં જાય છે, આવી અવસ્થામાં જાય છે, પણ કોણ ક્યાં જાય છે કે કોઈ આપણને કહેવા આવતું નથી. કેસી કુમાર પરદેશી રાજાને બોધ આપવા ગયા હતા, ત્યારે પરદેશી રાજા કહે છે કે તમે જે કહો છો તે પ્રમાણે સાચું હોય તો મારા દાદા બહુ પાપી હતા, વ્યસની અને દુરાચારી હતા, હિંસક હતા, શિકાર કરતા હતા, મદિરા પાન પણ કરતા હતા. તો તમારા કહેવા પ્રમાણે તેઓ મરણ પામી નરક ગતિમાં જ ગયા હોવા જોઈએ. પરંતુ એક વાત છે કે તેમને મારા પ્રત્યે બહુ જ પ્રેમ હતો, લાગણી અને સ્નેહ હતો, બહુ વાત્સલ્ય હતું. તેથી મને થાય છે કે હું તેમને યાદ આવતો હોઈશ તો તેઓ મને કહેવા ન આવે કે બેટા તું આવું કરીશ નહીં, અમે બહુ દુઃખી થઈ રહ્યા છીએ. પણ તેઓ એવું કંઈ કહેવા આવ્યા નથી, માટે નરકની વાત ખોટી છે. વળી મારા દાદીમાં તો બહુ જ ધાર્મિક હતા, પૂજા પાઠ કરે, સ્વાધ્યાય કરે, મંદિરમાં જાય. સેવા કરે, તમારા કહેવા પ્રમાણે તે દેવલોકમાં જ ગયા હોવા જોઈએ. હું તો ખૂબ જ નાસ્તિક છું, હું કંઈ જ કરતો નથી. મારા દાદીમાને પણ મારા ઉપર ખૂબ જ પ્રેમ હતો, તો કમસે કમ તેઓ મને કહેવા તો આવે ને કે પરદેશી દેવલોક છે, સ્વર્ગ છે, અને સત્કર્મ કરવાથી સારું ફળ મળે તો તું સત્કર્મ કરજે. પણ મને અત્યાર સુધી કોઈ કાંઈ કહેવા આવ્યું નથી. તેથી કેવી રીતે કહી શકાય કે આત્મા છે તથા તેને જુદો માનવો તે પણ મિથ્યા છે, અને તેથી મોક્ષ ઉપાયની વાત પણ મિથ્યા છે.
શિષ્યનો પક્ષ બરાબર સાંભળીએ તો આપણને લાગે કે આ શિષ્ય કહે છે તે બરાબર છે, પોઝિટિવ છે. શિષ્ય એમ કહે છે કે આ મારા અંતરની વાત, શંકા છે, શલ્ય છે, તે ખટકે છે, મૂંઝવે છે, અને અમને પીડા પણ થાય છે કે અમે નક્કી નથી કરી શકતા નથી કે આત્મા છે કે આત્મા નથી. જો એમ નક્કી કરીએ કે આત્મા નથી તો ઉપાયથી કંઈ જરૂર નથી. પરંતુ આ શિષ્યની ભૂમિકા એવી છે કે તે વચ્ચે ઊભો છે. શિષ્ય ના પણ નથી સ્વીકારી અને હા પણ નથી સ્વીકારી. માટે શિષ્ય કહે છે કે ગુરુદેવ સમજાવો કે આત્મા છે કે નથી. શિષ્યની દલીલો જે આપણે જોઈ ગયા તે પુનઃ યાદ કરી. હવે સદગુરુદેવ સમાધાન કરવા પ્રારંભ કરે છે. સમાધાન તર્કથી બુદ્ધિથી થવું જોઈએ, થવું જોઈતું હતું, પણ અહીં ગુરુદેવ તર્કનો ઉપયોગ કરતા નથી, બુદ્ધિનો ઉપયોગ પણ કરતા નથી, પરંતુ આપણને બેહોશ કરનાર એક ત્રીજું તત્વ આંતરિક જગતમાં કામ કરે છે તેનો બોધ આપે છે અને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. જેમ કોઈ ભાંગ પીવે તો નશો ચડે, ધતુરાના પાન ચાવી જાય તો નશો ચડે, પણ જે કંઈ પણ કરે તે નશામાં જ કરે, નશાની સત્તા તળે નશાને આધીન થઈને કરે તે નોર્મલ નથી, એ સ્વસ્થ નથી. તેમ આધ્યાત્મિક જગતમાં પણ આપણને બેહોશ, મૂર્છિત અથવા બેભાન બનાવનાર તત્વ છે. આપણને થશે કે આપણે તો જાગૃત છીએ, બેભાન નથી. એક મચ્છર પણ આપણી ઉપર બેસે તો આપણને ખબર પડે છે, આપણે તેને ઉડાડવા કોશિશ કરીએ છીએ, કારણ કે આપણે જાગૃત છીએ. કરોડો રૂપિયાનો બિઝનેસ આપણે કરીએ છીએ, આ બધું જ કરવા હોવા છતાં જ્ઞાની પુરુષ એમ કહે છે કે આપણે બેહોશ છીએ, અસલિયતનું આપણને ભાન નથી, જે વાસ્તવિક છે તેનું આપણને ભાન નથી. એ બેહોશ કરનાર તત્વ તેને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાત્વ મોહનીય કર્મ કહે છે. તેના માટે બીજો એક શબ્દ દર્શન મોહ છે. કર્મો 8 પ્રકારના છે અને તેમાં રાજા જેવું બળવાન મોહનીય કર્મ છે. મોહનીય કર્મના 2 ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તેમાં સૌથી વધારે વ્યગ્ર અને બેહોશ કરનાર દર્શન મોહનીય છે.
સાધકની જ્યારે પારમાર્થિક સાધનાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે સૌથી પહેલા તેને દર્શન મોહનીય સાથે કામ કરવું પડશે. એ દર્શન મોહનીયને શાંત કરવું પડશે, ખસેડવું પડશે, તેનો ઉપશમ કરવો પડશે, તેનું જોર ઓછું કરવું પડશે, એની પકડમાંથી મુક્ત થવું પડશે, તેની સાથે સંઘર્ષ કરવો પડશે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. આ ઘટના ઘટે છે, શું કામ કર્યું? દર્શન મોહ દૂર થયો, નબળો પડ્યો, તાકાત તૂટી ગઈ, એ અંદર કામ કરતો બંધ થયો, એમાં ક્ષમતા ન રહી, એ વ્યતીત થયો, તે વખતે જે બોધ ઉત્પન્ન થાય છે તેને કહેવાય છે હોશ. દર્શનમાં ઉપશમ થવાથી, વ્યતીત થવાથી, શાંત થવાથી અંદર એક અદભુત ઘટના ઘટે છે. આ ઘટના બૌદ્ધિક નથી, આ ઇન્દ્રિયોથી થતી ઘટના નથી, આ શારીરિક કે ચિંતનાત્મક ઘટના નથી, પણ એક આંતરિક ઘટના છે. આપણા જીવનમાં દર્શન મોહનીયના દલીકો ભાગ ભજે છે, તેથી લોકો એમ માનવા પ્રેરાય છે કે આત્મા નથી, મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી, 6 પદો નથી, સત્પુરુષની જરૂર નથી, સાધના અને ધ્યાનની જરૂર નથી, કારણ કે તેની અંદર દર્શન મોહનો મસાલો પડ્યો છે. દર્શન મોહનીય હોવાના કારણે અંદર દેહાધ્યાસ કામ કરે છે. આ દેહાધ્યાસ શબ્દ ઘણી વખત આવશે, તમે બરાબર સમજી લો. એકનો એક વિચાર, એકની એક વૃત્તિ વારંવાર ગુટવાથી એ વૃત્તિ સ્વભાવરૂપ લાગે એવી અવસ્થા તેને અધ્યાસ કહે છે. દેહાધ્યાસ એક ખોટી આંતરિક ઘટના છે, પરંતુ છે દર્શન મોહનીયના કારણે દેહાધ્યાસ થાય છે. દેહનો પરિચય છે અને દેહના પરિચયને કારણે આ દેહ તે જાતમાં છે એવી દ્રઢતાપૂર્વક સમજણ થાય છે, તેને દેહ કહેવાય છે દેહાધ્યાસ. આત્મા કહો કે શરીર કહો, અમારા માટે તેમાં કંઈ ફરક નથી. આ જે બોલાય છે તે દેહાધ્યાસના કારણે બોલાય છે.
દેવ કહે છે કે અમે તને કહીએ છીએ કે તે બંને ભિન્ન છે, તે બંને જુદા છે, પણ તારામાં દર્શન મોહનીયનું જે તત્વ પડ્યું છે તે તને દેહ અને આત્મા બંને જુદા છે તેવું ન માનવા પ્રેરે છે. જેને મદિરા પાન કર્યું હોય તે ગેલછા કરે છે, તેમ દર્શન મોહનીયના કારણે તને આ ગેલછા થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે અમારો અનુભવ છે, તેથી અમે તેને જુદા કહીએ છીએ. અમે પણ એક વખત તારી જેમ નશામાં હતા, પરંતુ અમને સદગુરુનો જોગ થયો, એમની કૃપાથી અને અમારી બેહોશી ચાલી ગઈ, અમે નોર્મલ થયા, સભાન થયા અને સમજણ આવી કે દેહ અને આત્મા બંને ભિન્ન છે, જુદા છે. આ થયું તાત્વિક આધ્યાત્મિક પૃથક્કરણ. સદગુરુદેવ તર્ક કરતા નથી, તેઓ કહે છે કે દર્શન મોહનીય હશે ત્યાં સુધી ડગલા બંધ શાસ્ત્રો હશે તો પણ નહીં. કોઈએ પૂછ્યું કે તને શું થયું, તો કહે છે થાય શું, મારા પેટમાં આંતરડા જ નથી. બોલો કહે કે આંતરડા વગર જીવાય શી રીતે, ખાય છે કેવી રીતે, તો કહે એ કંઈ ખબર નથી, પણ એ વાત નક્કી છે કે મારા પેટમાં આંતરડા નથી. આંતરડા નથી તે ભ્રમ, દવાથી દૂર ન થાય, પરંતુ બીજી કોઈ પ્રક્રિયા કરવી પડે, અને કોઈક પ્રક્રિયાથી જો ભ્રમ દૂર થાય તો જ તે સ્વીકાર કરે. તેમ ભ્રમ ભાગે તો દેહ તે આત્મા નથી, પરંતુ બંને જુદા છે તેવો સ્વીકાર થાય. વેદાંતમાં દેહાભ્યાસ માટે ભ્રમ એટલે ભ્રાંતિ શબ્દ કહ્યો છે.
બસ ગાથા 51 નો અહીંયા પ્રારંભ થાય છે. ગાથાનો સૂત્ર છે આત્મબોધ. અહીંથી હવે જ્ઞાની પહેલા કહ્યું કે દેહાધ્યાસ છે એટલે આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, પણ પ્રગટ લક્ષણથી જો એની વિચારણા કરવામાં આવે તો એનું ભાન થઈ શકે છે. એ આત્મા દેહની અંદર અજ્ઞાત રૂપે છુપાયેલો છે, જેમ જ્ઞાનની અંદર તરવાર છે તેમ જ આ દેહની અંદર. પ્રશ્ન થાય કે સાહેબ જ્ઞાન ખાલી હોય, આત્મા ન પણ હોય, તો કેમ માનવું કે જ્ઞાન છે ત્યાં આત્મા છે? એવી રીતે ખબર પડે. દેહની કોઈ ક્રિયા આત્માની ઉપસ્થિતિ વગર થાય, એટલે અસીને જ્ઞાનની ઉપમા આપી જ્ઞાની. અને કોઈ એવી શંકા કરે કે હશે આ તો જ્ઞાન છે, અસી છે કે નહીં કોને ખબર છે, અસી હોય અને ન પણ, તો અહીંયા કે છે કે એનું લક્ષણ જોતું. દેહની જે કંઈ ક્રિયા થાય એ આત્માની ઉપસ્થિતિ હોય તો થાય કે ઉપસ્થિતિ ન હોય તો થાય? ઉપસ્થિતિ વગર થાય. એટલે આ જે જ્ઞાન છે એ જ્ઞાન પણ કાર્યરત છે, ખોખું નથી. જો ખોખું હોત તો જ્ઞાનની કોઈ પણ પ્રકારના લક્ષણ, જ્ઞાનના લક્ષણો પણ તને આસત નહીં. દેહની અર્થ સંપન્નતા છે, દેહની ક્રિયા છે, એટલે જે તેને તે કહ્યું એને શિષ્યે શંકા કર્યો, દેહની શંકાથી જ કરી કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું. દ્રષ્ટિમાં આવતો નથી તો દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે એ ક્રિયા છે, અને એ ક્રિયા શેના કારણે ચાલે છે? આત્માના અભાવમાં આંખ હોવા છતાં દેખી શકાય ખરું? આત્માની અનુપસ્થિતિમાં આંખ હોવા છતાં રૂપને જાણી શકાય ખરું? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. જ્ઞાની કે છે એટલા માત્ર જ્ઞાન નથી, આ જ્ઞાનના જે અંગો છે તે ઇન્દ્રિયો બધી છે, શ્વાસ છે, પ્રાણ છે, મન છે, એ બધું કામ કરે છે. આપણને લાગે કે જ્ઞાન કામ કરે છે, પણ જ્ઞાન કામ નથી કરતું. લક્ષણ તો તપાસ, તો ભલે આંખનું કામ જોવાનું છે, કાનનું કામ સાંભળવાનું છે, રૂપને જાણવાનું છે, પણ એ બધી ક્રિયાઓ ત્યારે જ સંભવી શકે છે કે દેહરૂપી જ્ઞાનમાં આત્મારૂપી તરવાર હોય તો. એ વિના ન બને. હવે જ્ઞાન દેખાય છે કે નહીં દેખાય છે, જ્ઞાનની ક્રિયા જણાય છે કે નહીં, અનુભવમાં આવે છે કે નહીં આવે છે. એટલે એકથી સરસ રીતે અહીંયા વાત મૂકી છે કે હવે જે પદાર્થનો નિર્ણય કરવો છે એ તારે ઇન્દ્રિયથી કરવો છે, પણ પરમાર્થ માર્ગની ખૂબી એ છે કે અહીંયા નિર્ણય કરવા માટે બે કામ જોઈએ, એક ચિત્તની શુદ્ધિ અને બીજો તત્વનો યથાર્થ નિર્ણય. એ આંતરિક ઘટના છે, એ આંતરિક ક્રિયા છે. આજે વિજ્ઞાનની અંદર જેટલા સાધનો પ્રાપ્ત થયા છે તે ઇન્દ્રિયના ઉપયોગમાં આવશે, પણ અતિન્દ્રિયના ઉપયોગની અંદર આ વિજ્ઞાન તને આવી શકે. આપણી પાસે વિજ્ઞાનના બધા સાધનો છે, તો આપણી ઇન્દ્રિયોની લબ્ધિ વધે, જોર વધે, તાકાત વધે, બધું વધે, પણ અતિન્દ્રિયની જે કઈ આપણી શક્તિ છે એ વિજ્ઞાનના સાધનોથી વધે નહીં. એટલે કે છે એ બધા સાધનો એ અત્યારે આપણને કામ આપી શકતા નથી, અને ઇન્દ્રિયો દ્વારા તત્વનો નિર્ણય થઈ શકતો નથી. શિષ્યની મથામણ એ છે કે તમે અમને આ બધી ઇન્દ્રિયો, અમારી પાસે જે કંઈ સાધનો છે એનાથી સમજાવો કે અમારે આ આત્માને જાણવો કેવી રીતે. સદગુરુ સમજાવે છે કે જે કંઈ આ તારી પાસે છે એનાથી આ જાણી શકાશે. એ માટે કેને આત્મા છે એ તો અનુભવથી જાણી શકાશે, અને અનુભવ છે એ આસ્વાદ છે, અને એ ચિંતન માટે અહીંયા તને શાસ્ત્રો જોઈએ, બોધ જોઈએ. ચિત્ત શુદ્ધિમાં મનન અને ચિંતનથી ચિત્તની શુદ્ધિ થાય. જેટલું જેટલું આપણું જ્ઞાનીના બોધ આધારિત મનન ચિંતન કરીએ તેટલા તેટલા પ્રમાણમાં આપની ચિત્તની શુદ્ધિ થાય. અનેક માન્યતાઓ ભાંગીને ભૂકો થઈ જાય, અનેક વહેમ ચાલ્યા જાય, અનેક શંકાઓ પોતાની મેળે નિર્મૂળ થઈ જાય, સંદેહ હોય એ ચાલ્યા જાય. આખો પ્રશ્ન છે મોહનો, દર્શન મોહનીયનું પડડ છે, અને દર્શન મોહનીયનું પડડ એવું છે કે જેથી કરીને ઇન્દ્રિયાતીત રીતે પદાર્થનો નિર્ણય થઈ શકતો નથી. મિથ્યાત્વનું જીવને આવરણ છે, તો આવરણ છે એટલે એને પ્રક્રિયા કરવી પડશે, અને એ પ્રક્રિયા એની અતિન્દ્રિય થી આ લક્ષણને જાણવાની પ્રક્રિયા છે. એ જાણવા માટે સ્થૂળ ભૂમિકા પરથી કે છે તું ઉપર ઉઠી જા. તો હવે તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનું? તો કે આ માટે તો હવે જિનેશ્વર ભગવંતોએ આ પોતાનો અનુભવ શબ્દમાં મૂક્યો છે. આ શબ્દમાં પણ અનુભવ છે કે જે શબ્દો ઇન્દ્રિયો જાણી શકે છે, પણ અનુભવ કોનો? જેણે આત્માનો અનુભવ કર્યો છે એવા આપ્ત પ્રાપ્ત તે જેણે અનુભવ્યું એના વચનો, એનો બોધ તો જરૂર એ શાસ્ત્રથી, એ બોધથી પણ મનન ચિંતન થાય. એ તો મનન ચિંતન શેનું કરવું? આપણી કલ્પનાનું મનન ચિંતન કરવાથી આત્મજ્ઞાન ન થાય. આપણે જગતમાંથી જે કંઈ માહિતી લીધી છે એનું ચિંતન કરવાથી આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન માટેનું એક જ આધાર છે શાસ્ત્રો, અને શાસ્ત્ર એટલે અનંતા જ્ઞાની પુરુષોએ પોતાના અસ્તિત્વનો જે બોધ પોતે પ્રાપ્ત કર્યો છે અનુભૂતિનો, એ બોધ એમણે શબ્દોની અંદર લખ્યો છે. એટલે એને કહ્યું છે કે આ તને આ બધી જ ઇન્દ્રિયો મદદરૂપ થશે, બોધ દ્વારા થશે, બોધનું ચિંતન કરીશ એટલે પદાર્થના તત્વનો નિર્ણય થશે. પણ ચિંતનનો આધાર ખોટો હોય તો તત્વનો નિર્ણય કેવો થાય? આજે સ્થિતિ એ છે કે આ કાળની અંદર બુદ્ધિમત્તા ઘણી છે, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ આપણી અવસ્થા છે, બહુ લોકો ટેલેન્ટેડ પણ છે, આઈક્યુ ઊંચા છે, પરંતુ આધાર નથી ચિંતનનો, આધાર ખોટો છે, માલ નબળો છે બધો. જગતમાં જે કાંઈ સાહિત્ય ઉપલબ્ધ છે, વિજ્ઞાનથી જે કાંઈ ઉપલબ્ધિ થાય છે એ બધી પદાર્થની થાય છે, આત્મતત્વની થતી નથી. ઘણું ભણ્યા, ખૂબ ભણ્યા, ભણેલા ગણેલા તો બધું જાણે ને, પણ ભણેલો ન જાણે, કેમ કે એના ભણતરની અંદર વિષય નથી, એનું શું કરવું? ભણ્યો છે ઘણું, વાંચ્યું છે એને ઘણું, પણ એને અનાત્માના સાધનો શાસ્ત્રો વધારે વાંચ્યા છે, આત્મા સંબંધી કંઈ જાણ્યું નથી. એને અજ્ઞાનીઓનો બોધ ખૂબ વાંચ્યો છે અને એને કંઠસ્થ છે, એમાં એ નિષ્ણાત પણ છે, પણ એને જ્ઞાનીના બોધનો પરિચય નથી. જ્ઞાની પુરુષો કહે છે કે શાસ્ત્ર બોધથી આ તમને અતિન્દ્રિય વસ્તુનું જ્ઞાન થઈ શકે, પણ બોધ હોવો જોઈએ આ શાસ્ત્રનો. એ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. આ જીવને નિર્મળ કરવા માટે ઘણી મલિનતા છે, મતની મલિનતા છે, માન્યતાની મલિનતા છે, અભિપ્રાયની મલિનતા છે, આગ્રહની મલિનતા છે. અને જે એને જાણ્યું છે એનો આગ્રહ છે, એમાં કઈ ખોટું નથી, પણ અત્યાર સુધી જે જે કઈ જાણ્યું છે તે ખોટું છે. એની અવસ્થા ખોટી નથી. આને બદલે જો એને સાચું જાણ્યું હોત, એટલો જ પરિશ્રમ એમાં કર્યો હોત, પીએચડી થવા માટે થઈને કેટલો બધો અભ્યાસ કરવો પડે, કેટલું વિશદ વાંચન કરવું પડે, કેટલું લખાણ કરવું પડે, આને જો એને શાસ્ત્ર ઉપર એટલો પરિશ્રમ કર્યો હોત તો એ બોધની ભાષા, જે અનુભવની ભાષા છે, એમાંથી એને કઈ ને કઈ પ્રકારનો આત્માનો અણસાર આવી શકત. એટલે શિષ્ય તો કે છે આ જણા તો કેમ નથી, કેમ કે એને પકડવો છે સેનાથી, ઇન્દ્રિયો. અને પકડવાના સાધન શું છે તો આ બધા જે એની પાસે દ્રશ્ય છે એ છે, એનાથી આ અતિન્દ્રિય અદ્રશ્ય પદાર્થ પકડી શકાય નહીં, જાણી શકાય નહીં, ઓળખી શકાય નહીં, શ્રદ્ધા ન આવે એનાથી. કદાચ કોઈ જાણી લીધું હોય, જેમ આપણે વાંચતા વાંચતા અનેક સમાચારો વાંચતા હોય, એમ છાપામાં એકાદી કોલમ આવી પણ હોય જ્ઞાન, અને કોઈ કંઈક ફકરો લખ્યો હોય, પણ શ્રદ્ધા ન આવે, એનાથી આત્મજ્ઞાન ન થાય. જાણકારી વધે એક નવા વિષયને, આપણે અનેક વિષયો જાણીએ છીએ, એમ એક વિષય આત્મા નામનો શબ્દ બોલતા શીખી જઈએ, પણ એ આત્માનો પરિચય ન થાય, નિર્ણય ન થાય આત્મા. નિર્ણય કરવા માટે તો એ કહે છે કે આપણને જે બોધ છે એનું મનન ચિંતન કરવું. મોટામાં મોટું સાધન જીવ પાસે હોય તો એનું આ સંજ્ઞાપણું છે, એ સંજ્ઞાપણું સંજ્ઞાપણું છે, એ મનન ચિંતન કરી શકે છે કોઈના બોધનું. અને બોધનું મનન ચિંતન કરીને એને બોધ જે અનુભૂતિમાંથી થયો છે એ જ અનુભૂતિમાં આ શિષ્ય જઈ શકે છે અને એ જ અનુભવનો પ્રાપ્ત કરી શકે છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ એ અનુભવી શકશે. એણે આ જ્ઞાનીઓના વચનની શ્રદ્ધા કરી, એની વિચારણા કરી, એનું ચિંતન કર્યું, ચિત્ત શુદ્ધિ દ્વારા કર્યું, પદાર્થના તત્વનો નિર્ણય જ્યારે કરવો હશે ત્યારે અતિન્દ્રિય શક્તિથી કરવો હશે, તો ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે, ઉપયોગને એકાગ્ર કરવો પડે, ઉપયોગને નિર્મલ કરવો પડે, અને સૌથી મહત્વની વાત ઉપયોગને અંતર્મુખ કરવો પડે. બહારના પદાર્થોની અંદર જ્યાં સુધી ચિત્તનું વળગણ છે ત્યાં સુધી અંતર્મુખતા ન આવે. અંતર્મુખતા ન આવે તો આપણી જે શક્તિનું ફોકસ છે, જે કેન્દ્રિત થવું જોઈએ, જેમ ઘોર અંધકારની અંદર ટોર્ચ લાઇટ ઉપયોગી થાય, કારણ કે એ ફોકસ કરે છે પદાર્થ ઉપર, એમ કોઈ વસ્તુ ફોકસ કરનાર જોઈએ. આપણા ઉપયોગની અંદર આવી તીક્ષ્ણ ધાર છે, એ જ્યારે તમે અંતર્મુખ થઈને બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કરીને, બાહ્ય મુખતા બહિર્મુખતાને છોડીને જીવ અંતર્મુખતાનો એક જરા પ્રયોગ કરે. મુશ્કેલી એ છે કે બાહ્ય પદાર્થ પ્રત્યે એટલો બધો મોહ છે, આકર્ષણ છે, રાગ છે, અને એને કારણે એ આંખો બંધ કરે તો અંતર્મુખ થઈ શકતો નથી, ઓલા પદાર્થો એની દ્રષ્ટિમાંથી ખસતા નથી, એ સંસારનું ચિત્ર એનાથી અળગું થઈ શકતું નથી, અથવા પોતે એનાથી અળગું નથી થઈ શકતું. જ્ઞાની કે છે કોના સંબંધે વળગ્યા છે એ ચિત્ર, એને કારણે વળગ્યું છે કે તારા કારણે વળગ્યું છે? તો જીવની પોતાની આસક્તિ, પોતાનો મોહ, પોતાની મમતા, એમાં કરેલી પોતાપણાની બુદ્ધિ, એને કારણે એ દ્રશ્ય ખસતું નથી. આંખો બંધ રાખવા છતાં સંસાર ખસતો નથી, પ્રસંગો ખસતા નથી, એના પ્રકારો ખસતા નથી, વારંવાર સ્મૃતિમાં આવે અને ધ્યાનમાં બાધારૂપ બને, વિચારમાં બાધારૂપ બને. આપણે વિચાર તત્વનો કરતા હોય, સત્પુરુષના બોધનો કરતા હોય, પણ એ વિચારમાં એ બાધારૂપ બને. જ્યાં સુધી એ દર્શન મોહ એ ટળે નહીં, તૂટે નહીં, અલ્પ ન થાય, મંદ ન થાય, એનો નાશ ન થાય, ત્યાં સુધી એ દર્શન મોહ આપણને તત્વની વિચારણામાં આવરણ રૂપે કામ કરે છે, જેને મિથ્યાત્વ કહે છે, મિથ્યાત્વ અથવા દર્શન મોહ. તો એ આવરણ છે. એટલે જ્ઞાની કહે છે કે ભાઈ આ બધી વસ્તુ બરોબર છે, પણ તમારે એ આવરણનો મિથ્યાત્વ મોહ છે જે, એ મોહને ટાળવો પડે. એટલે પ્રશ્ન શું છે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો, તને બોધ થશે શાસ્ત્રનો, જ્ઞાનીના ઉપદેશનો, પણ ક્યારે થશે, કઈ અવસ્થામાં થશે, એ ઘટના ક્યારે ઘટશે? કે દર્શન મોહ વ્યતીત થાય તો એ બોધને જ્ઞાની કહે છે સંકેત. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે આ જે ઘટના ઘટે છે તે સંકેત છે, તે સમ્યક દર્શન છે. પણ એ સમ્યક દર્શનની શરત જ્ઞાનીએ શું કીધી કે દર્શનમાં વ્યતીત થઈ અને જે બોધ ઉપજ્યો છે તે જગતના અભિપ્રાયથી જેને બોધ ઉપજે છે એ મિથ્યાત્વનું સૂચક છે. જ્ઞાનીના અભિપ્રાયથી જે બોધ ઉપજે છે તે જીવને સમ્યકત્વનું કારણ છે. દર્શનમાં વ્યતીત થતો નથી, ઘટના આંતરિકની છે, પુરુષાર્થ અંદરનો છે, તત્વ બે જ સમજવાના છે, ચિત્તની શુદ્ધિ જેથી કરીને બહારનું જગત ભૂલાય, અને બીજું તત્વનો નિર્ણય એટલે ઉપયોગની બરોબર એકાગ્રતા કરીને જે અંદર તત્વ અદ્રશ્ય રૂપે ચેતના રૂપે પડ્યું છે તે પકડાય. પેલું ભૂલાય એના પકડાય, એની એને પ્રોસેસ કરવાની છે, એ આંતરિક છે. અને આંતરિકમાં જ્ઞાની કે છે આ કોઈ બહુ કઠિન છે એવું નથી, પણ એની શરત કઠિન છે, એની સ્થિતિ એની અવસ્થા એ સાધના છે. પરમાર્થ માર્ગમાં જીવને સાધના સમ્યક સાધના ન થાય તો સમ્યક દર્શન ન થાય. સાધના જ અસમ્યક છે તો એને દર્શન એનું સમ્યક થઈ શકશે નહીં. દર્શન મોહનીય હોવાને કારણે અંદર દેહાધ્યાસ કામ કરે છે. જો એ દેહથી પર થઈને પ્રયત્ન કરે છે, આંખો બંધ કરીને અંતર્મુખ થઈને, છતાં એના દેહાધ્યાસને કારણે જે પરિણામો છે એ જ એની સામે આવ્યા કરે છે, એના ચિંતનમાં એના વિચારમાં એ જ આવ્યા કરે છે. તો અહીંયા જ્ઞાની કહે છે કે આ દર્શન મોહને કારણે દેહાધ્યાસ કામ કરે છે, અને એકને એક વૃત્તિ વારંવાર ઘૂંટાય અને સ્વભાવ બની જાય એને અધ્યાસ કહે છે. દેહનો પરિચય એટલો બધો છે કે એની એને દ્રઢતાપૂર્વક એને આ અભ્યાસ ઘૂંટાઈ ગયો છે, આ દેહાધ્યાસ છે. ગુરુદેવ કહે છે કે આ બંને તત્વ જુદા છે, બંને તત્વ જ. તારે તત્વનો વિચાર કરવો છે તો આત્માનો વિચાર કરવો છે, પણ આત્મા જ દેહ સમાન તને ભાઈસો છે અનાદિકાળથી. આત્મા બંને જુદા છે, તને દર્શન મોહની એની ઘેલછા છે. અને ઘેલછા કેવી છે તો જ્યાં સુધી નશો હોય ત્યાં સુધી એ કે છે કોઈ પણ વસ્તુ એને યથાર્થ પકડાતી નથી. જીવ નશામાં છે. દર્શન મોહનીય એક પ્રકારનો નશો છે, દેહાધ્યાસ એક પ્રકારનો નશો છે. એની અસરમાંથી એને બહાર આવવું જોઈએ. અસરમાંથી જો બહાર આવે તો એની બેહોશી ચાલી જાય. સદગુરુના જોગથી આ સમજ આવી અને એને તાત્કાલિક એની સભાનતા થઈ. દર્શન મોહની હશે ત્યાં સુધી, ઢગલાબંધ શાસ્ત્રો હશે તો પણ જીવ માનવા તૈયાર નહીં થાય. ઉપદેશ ખૂબ હશે, થોકબંધ ઉપદેશ હશે તો પણ જીવ તૈયાર નહીં થાય. અને અનેક વાર પરમ કૃપાળુદેવે આ વાત મૂકી છે કે જીવે ઉપદેશ સાંભળ્યો નથી એવું નથી, એને બોધ મળ્યો નથી એમ પણ નથી. એને બોધ આપનાર કોઈ નથી એમ પણ નથી. જ્યારે જ્યારે કઈ મુસીબત ઊભી થઈ છે ત્યારે બોધના દાતા પ્રત્યેની મુસીબત નથી, બોધનો અભાવ આ જગતમાં નથી, પરંતુ શિષ્યની પોતાની ભૂમિકા જે છે નશાની, ઘેલછાની, એ ભૂમિકાને કારણે એ વસ્તુને એ ગ્રહણ કરી શક્યો નથી. બોધ છે પણ ઝીલાતો નથી. જેમ મેઘ બારે માસ વરસે અને એવો મેઘ વરસે તો એને કોઈના પ્રત્યે પક્ષપાત નથી, કેના ઉપર વરસવું કેના ઉપર ન વરસવું, કેને પાણી આપવું કેને ન આપવું, કોઈ ખેતર પ્રત્યે નથી, કોઈ પાત્ર પ્રત્યે નથી. પણ પાત્ર ઊંધું હોય, પાત્ર તળિયા વિનાનું હોય, પાત્ર કાણું હોય તો શું થાય? તો ત્યાં પાત્રતા ઉપર આખી વાત આવીને ઊભી છે. ભ્રમ એટલો બધો છે પોતાને દેહનો કે હું દેહ છું એવો ભ્રમ છે. આ અધ્યાસને કારણે એને અત્યાર સુધી આ સાધન હોવા છતાં એ સાધન ફળીભૂત થયું. સત્પુરુષો હોય, સત્પુરુષોનો બોધ પણ ઉપલબ્ધ હોય, અને કોઈ વાર પુણ્યના યોગે એવો યોગ પણ બની જાય કે એ બોધનો આપણને સુયોગ પણ થાય, પણ પરિણતિ ન થાય. કેમ કે મિથ્યાત્વનું આવરણ ખસતું નથી. એટલે કહ્યું કે બંને તત્વ જુદા છે. જ્યારે વિચાર કરવો છે ત્યારે આત્માનો વિચાર કરવો છે, એમ દેહનો પણ વિચાર કરવો, દેહનો વિચાર પણ કરવાનો છે. જ્ઞાની સરસ વાત કરે છે, પ્રગટ લક્ષણે તારે આત્માને દેહ બંનેના લક્ષણથી વિચાર કરવો છે. માત્ર આત્માના લક્ષણથી આત્માને પકડવો છે, પણ દેહના લક્ષણથી દેહભાવ છૂટો નથી ત્યાં સુધી પેલો ભાવ ભ્રમ લાગશે, ભ્રાંતિ લાગશે. કેમ કે એક ભાવ છે એ દ્રશ્ય છે, મૂર્ત છે, આકાર છે, અને બીજો ભાવ અદ્રશ્ય છે, અમૂર્ત છે, નિરાકાર છે, આ રૂપી છે, આ અરૂપી છે. હવે કયો પકડાઈ જાય? તો લક્ષણથી પેલા દેહ ભાવને મંદ કરી નાખે. દેહ ભાવ પ્રત્યેની પોતાની જે નિત્યતાની શ્રદ્ધા તોડી નાખે. હું કાયમ છું, હું કદી મરવાનો જ નથી, સદા અમે તો ચિરંજીવ જ છીએ. જેમ ભગવાને કહ્યું છે કે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અને હું કદી નહીં જ મરું આવી જેને શ્રદ્ધા હોય, અને મૃત્યુથી ભાગી છૂટાતું હોય આવું જેનામાં બળ હોય, એ ભલે સુખે શાંતિથી સુવે, અમને કઈ વાંધો, અમારે એને કઈ બહુ બહુ ધપવાની ઉતાવળ નથી. કેમ કે એનામાં ત્રણ તત્વો મોજુદ છે, એની તાકાત ના ભલે રહ્યા, તો એ ભલે જગતમાં શાંતિ થશે. પણ જેને એમ લાગે છે કે મૃત્યુ કોઈનો મિત્ર બની શકતું નથી, મૃત્યુથી કોઈ પણ ઉપાય ભાગી શકાય એમ પણ નથી, તો એને માટે તો વિચાર કરવો પડે કે જો મૃત્યુ આવશે તો દેહ છૂટી જશે, પછી રહેશે શું? તો પછી હું રહીશ, રૂપી ભાગી જશે, દેખાતું તો વયું જશે, દ્રશ્ય વયું જશે, મૂર્તિક વયું જશે, આકાર વયો જશે, નામ વયો જશે, રૂપ ચાલ્યું જશે, મારે સહારો કોનો? જો દેહની નિત્યતા, દેહની ક્ષણભંગુરતા એનો એને લક્ષણથી વિચાર કરે, લક્ષણથી, અને લક્ષણ સામાન્ય રીતે વિચાર કરતા પકડાય, એને માટે બહુ ગંભીરતાની જરૂર નથી. જીવો જગતમાં કેટલા લોકોને મરતા જુએ છે, કેટલાને એ અંતિમ ક્રિયામાં મૂકી આવ્યો છે, તો હવે એને કઈ શંકા છે? કઈ તો શરીરની અનિત્યતા, એનો બોધ થવાથી શરીર સાથેનો દર્શનમો એ મંદ પડે, ભયંકર વ્યાધિગ્રસ્ત શરીર થઈ જાય, આપણને પોતાને એ શરીર પ્રત્યે પ્રીતિ ન રહી, રુચિ ન રહી. અન્ય તો ઠીક છે, જીવને પોતાને પણ એમ થાય કે શરીર હવે બોજ લાગે છે, શરીર હવે બોજ લાગે પોતાને, તો એના પ્રત્યેનો મોહ એ ત્યારે તૂટે કે ન તૂટે. જો લક્ષણ ખ્યાલમાં આવે કે આ શરીરથી કોઈ ભોગ સામગ્રી ભોગવી શકાય એમ નથી, કોઈ સંસારના પ્રયોજન પાર પાડી શકાય એમ નથી, તો શરીર પ્રત્યે પણ આપણને આપણો મોહ ભંગ થાય છે. હવે જ્ઞાની કહે છે કે મોત આવે ત્યારે થાય, વ્યાધિ આવે ત્યારે થાય, વિચારથી ન થાય, પ્રસંગો દેખીને ન થાય, સંસારનું સ્વરૂપ જોઈને ન થાય. તો વિચાર એ કર્યો છે કે બંનેનો લક્ષણ દેહના પણ જો, ચૈતન્યના પણ જો, સાધનો તારી પાસે જોવાના છે જ, એની વાત તો હવે આગળ કરશે જ, પણ ભૂમિકા બાંધે છે કે આને એના જ તર્કથી સમજાવવું કેવી રીતે, કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ને જીવ સ્વરૂપ આવો નિર્ણય એને લઈ લીધો છે. આ યથાર્થ નિર્ણય નથી, આ તત્વનો નિર્ણય નથી. આને હવે શું કરવું? એના માટે જ્ઞાનીએ એટલી સરસ યુક્તિ વાપરી છે કે તું બંનેનો વિચાર કર, લક્ષણ દેહનો પણ કર અને આત્માનો કર. દેહનો કરીશ તો એક વાત થશે, દેહાધ્યાસનો જે દર્શનનો આવરણ છે આ બધો બોધની વિચારણામાં, જ્ઞાનીના તત્વની વિચારણામાં, તત્વનો યથાર્થ નિર્ણય ન થવામાં, ચિત્તની શુદ્ધિ અટકાવવામાં આ બેહોશી છે એ તૂટવી જોઈએ. માટે તું દેહનો પણ વિચાર કર અને આત્માનો પણ, બંને જુદા છે એવો ભાસ થાય, અને જુદા થયા પછી બંને લક્ષણથી જુદા થાય તો તને તરત જ આના પ્રત્યેનો જે મોહ છે એ મોહનો ભંગ થશે અને આત્મા પ્રત્યે પ્રીતિ થશે. જીવને પોતાનું નિત્ય તત્વ તે હું છું, શાશ્વત તત્વ તે હું છું, આવું વિચારક તત્વ તે હું છું, આનંદ અને સુખનું ધામ તે હું છું, જ્ઞાન સ્વરૂપ હું છું. આ તો જળ સ્વરૂપ છે, દેહ છે તો જળ સ્વરૂપ છે, હું જ્ઞાન સ્વરૂપ છું. જેવું આ લક્ષણથી ભેદમાં આવતું જાય, પોતાનું સ્વરૂપ એનો અહોભાવ આવે અને એના એક એક ગુણ લેતા જાય, એક એક લક્ષણ લેતા જાય, તો આ અનિત્ય અને આ નિત્ય, આ વિનાશી આ અવિનાશી, આ ક્ષણભંગુર આ શાશ્વત, આ જળ આ ચેતન, આ હિતકારી આ હિતકારી, એક એક વસ્તુના તમે પાસા લેતા જાય, તરત જ જેવો આપણો મોહ ભંગ હતો, દર્શન મોહ હતો, એ દર્શન મોહ તાંગીને મૂકો. જેટલા જેટલા પ્રમાણમાં બોધ થતો જાય તેટલા તેટલા પ્રમાણમાં દર્શન મોહ વ્યતીત થતો જાય. અપૂર્વ અવસરની ત્રીજી ગાથા, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. દર્શન મોહ વ્યતીત થયા વિના બોધ ઉપજ્યો છે ટકવાનો નથી, એ આજ ઉપજ્યો છે ને કાલ પાછો સંસાર. પણ દર્શનમાં વ્યતીત થાય, જેમ જેમ થાય, જેમ વિચાર થાય, એમ શરીરનું એક ધારણા તૂટી જાય, શરીર પ્રત્યેની, આ મારું જ છે, આ મને ઉપયોગી છે, શરીર હોય તો જ થાય, આવી ઘણી માન્યતા છે. એક એક ધારણા જેમ તૂટતી જાય એમ દર્શનમાં વ્યતીત થતો જાય. બોધને ઉપજવા માટેની એક જ પ્રક્રિયા, દર્શન મોહને વ્યતીત કરવો તે. અને દર્શનમાં વ્યતીત ત્યારે જ થાય કે જળ અને ચેતન, દેહ અને આત્મા બંનેના પ્રગટ લક્ષણો જે છે એ પ્રગટ લક્ષણોનો જીવ વિચારણા કરે. આત્માના પ્રગટ લક્ષણ જ્ઞાન એ પ્રગટ લક્ષણ છે, ચૈતન્ય એ પ્રગટ લક્ષણ છે, એનું જીવત્વ એ પ્રગટ લક્ષણ છે. આ બધાનું કમ્પેરિઝન કરે. અત્યારે આટલી વાત કરીને હવે જ્ઞાની આને જે દલીલો મૂકી છે શિષ્ય, એ શિષ્યની તર્કનો પ્રારંભ હવે થાય છે. આ દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એ ગાથાનું જવાબ. પ્રત્યેક ગાથાના જવાબ પહેલા મુનિશ્રી અહીંયા એક ભૂમિકા ઉભી કરે છે કે તમે જવાબને આપણે પકડી શકીએ, ધારણ કરી શકીએ, સમજી કરી શકીએ એના આધાર ઉપર છે. હવે આજે આપણે એ વાત પછી અવસરે લઈશું. આજે આપણા ટ્રસ્ટી જયંતિભાઈ ભીમાણી એનું દેહાવસાન થઈ ગયું છે અને અત્યારે એમની વિધિ છે, પ્રાર્થના સભાની 10 વાગે છે કાઠિયાવાડ જીમખાનામાં. અત્યારે આજના સ્વાધ્યાયને આપણે અત્યારે વિરામ આપીશું.